તારીખ 11/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 568 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 857
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 568 પાનું 450 આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અહીંયા ચાર વચનોમાં સમાધિ, અસમાધિ, ધર્મ અને કર્મ એની વ્યાખ્યા કરી છે. સમાધિ કોને કહેવાય? આત્મપરિણામની સ્વસ્થતા. સ્વસ્થતા એટલે સ્વમાં સ્થિર થાય છે અને સ્વસ્થતા કહે છે. સ્થ એટલે સ્થિર થવું, સ્વસ્થ એટલે સ્વમાં સ્થિર થવું, અહીંયા એવો અર્થ છે. તો આત્માના પરિણામ પોતામાં જ સ્થિર થાય તેને સમાધિ કહે છે. કોઈ પદ્માસન લગાવે, ધ્યાનસ્થ મુદ્રામાં બેસી જાય માટે એને સમાધિ કહે છે એમ નથી. એવી રીતે બેસે ને પરિણામ તો ક્યાંય ને ક્યાંય ચાલે એમ બની શકે, એ સમાધિ નથી. ગમે તે પરિસ્થિતિ હોય શરીરની, તો પણ સ્વરૂપમાં જે પરિણામ સ્થિર થયા તે સમાધિ ભાવશે. અને સ્વવિકલ્પ દશામાં અંતર પરિણતિ સ્વરૂપમાં સ્થિર હોય તો પણ તે સમાધિ છે. એ ઉપાધિમાં સમાધિ લખે છે ને, એ સમાધિ છે. પણ ત્યાં વ્યાખ્યા બદલાતી નથી કે ભાવ બદલાતો નથી. ચાહે ઉપયોગથી સ્વરૂપમાં સ્થિર રહો કે ચાહે પરિણતિથી સ્વરૂપમાં સ્થિર રહો, સ્વરૂપમાં સ્થિર પરિણામ રહે તે સમાધિ છે. અને એ સમાધિનું લક્ષણ એ છે કે એમાં આત્મશાંતિ છે. જ્યાં સમાધિ છે ત્યાં આત્મશાંતિનું વેદન છે અથવા આત્મશાંતિનો અનુભવ છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. તો ઊંચી વાત થઈ ગઈ કે જે પરિણામ સ્વરૂપમાં સ્થિર નથી તેને અસમાધિ અથવા અશાંતિ કહેવામાં આવે છે. પછી માનસિક શાંતિ હોય, ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિમાં ખુશી હોય, રાજી હોય, તો પણ તે અસમાધિ છે અથવા અશાંતિ છે. મંદ કષાયની માનસિક શાંતિ તે પણ અસમાધિ ને અશાંતિ છે. અને જેમાં હસી ખુશીની વાત છે, ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય, માણસ રાજી થાય, પોતાનું ધાર્યું થાય તો રાજી થાય, અનુકૂળતામાં ખુશી થાય, સાતામાં શાંતિ લાગે, એ બધી અસમાધિ છે. કલ્પિત ધ્યાનમાં શાંતિ લાગે તો પણ તે અસમાધિ છે. સ્વરૂપના વિકલ્પમાં, શાંત સ્વરૂપના વિકલ્પમાં શાંતિ લાગે તો પણ તે અશાંતિ ને અસમાધિ છે. આ બધા ભેદ એમાં આવી જાય છે. સ્વરૂપમાં અસ્વસ્થપણું એટલે સ્વરૂપમાં સ્થિર નથી એટલે કોઈ પરમાં સ્થિર છે અને તે અશાંતિનું કારણ છે. એમાં અશાંતિ છે ને છે, આકુલતા છે ને છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. જેવું આત્મ સ્વરૂપ છે તેવી, જેવું સહજ આત્મ સ્વરૂપ છે તેવી જ દશા થવી, પરિણતિ થવી એટલે તેવી જ પરિણામની ક્રિયા થવી તેને તીર્થંકર ભગવાન ધર્મ કહે છે. એટલે કોઈ એમ કહે કે મેં દાન આપ્યું માટે ધર્મ છે, કોઈ એમ કહે કે મેં ભગવાનના નામનું સ્મરણ અને માળા જપી માટે ધર્મ છે, શાસ્ત્ર વાંચું છું માટે ધર્મ છે, મંદિરમાં જઈને ભગવાનની પૂજા ભક્તિ કરું છું, માટે ધર્મ છે. વ્રત ઉપવાસ કે સંયમ નિયમ પાળું છું, માટે ધર્મ છે. યાત્રા કરી આવ્યો, માટે ધર્મ છે. એવું કોઈ ધર્મનું સ્વરૂપ નથી. આ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. તીર્થંકર ભગવાન એને ધર્મ નથી કહેતા. જેવું સહજ મૂળ સ્વાભાવિક આત્મ સ્વરૂપ છે, તેવી જ સદ્રશ તે રૂપ તદ્રૂપ પરિણામની સ્થિતિ થવી, એવી દશા થવી, એને ભગવાને ધર્મ કહ્યો છે. માગધીમાં એવું સૂત્ર છે, માગધી ભાષામાં, વથુ સહાવો ધમ્મ. વસ્તુનો જે સ્વભાવ છે તે વસ્તુનો ધર્મ છે, અને વસ્તુનો જે સ્વભાવ છે તદ અનુસાર જે પરિણામ થવી તે પણ વસ્તુનો ધર્મ છે. કેમ કે સ્વભાવ પણ સ્વભાવરૂપ પરિણમવો એવો સ્વભાવ છે, માટે એ ધર્મ છે. આ સિવાય કોઈ પણ પ્રકારની દશા હોય તો તે ધર્મના વ્યાખ્યામાં અથવા ધર્મના સ્વરૂપમાં નથી, એમ સમજવું. જી સમજમાં નહીં આવ્યા. હિન્દી મેં તો એ લિખા ને, આત્મપરિણામ કે સહજ સ્વરૂપ મેં પરિણતિ હોના ઉસે શ્રી તીર્થંકર ધર્મ કહેતે હૈ. કહેતા કે જૈસા હમારા મૂળ સ્વરૂપ હૈ વૈસા હી હમારા પરિણામ હોવે, શ્રદ્ધા કે જ્ઞાન કે ચારિત્ર કે સભી ગુણો કે, ઉસી કો ધર્મ કહેતે હૈ. કોઈ ધર્મ કા સ્વરૂપ હૈ, બાકી કોઈ ધર્મ કા સ્વરૂપ હૈ નહીં. માલા ફેરના વો ધર્મ નહીં હૈ, મંદિર જાના વો ધર્મ નહીં હૈ, શાસ્ત્ર પઢના ધર્મ નહીં હૈ, દાન દયા કા પાલન કરના વો ભી ધર્મ નહીં હૈ, યાત્રા કરના ધર્મ નહીં હૈ, વ્રત સંયમ ઉપવાસ કરના વો ભી ધર્મ નહીં હૈ. લોક ભલે એસે પરિણામો કો ધર્મ કહેતે હૈ, તીર્થંકર એસે પરિણામો કો ધર્મ નહીં કહેતે. વો બાત હૈ. ઓર કોઈ શંકા હો તો બતાઈએ. પોતાના મૂળ સ્વરૂપ જેવા જ પરિણામ થવા, જૈસી હાલત હોના એસી દશા હોના ઉસકો ધર્મ કહેતે હૈ. ઉસ રૂપ દશા હોના વો ધર્મ કા સ્વરૂપ હૈ. જૈસા વસ્તુ કા સ્વભાવ યાને સ્વરૂપ, વૈસા હી પરિણામ કા સ્વરૂપ, વો ધર્મ હૈ બસ, બાકી કોઈ ધર્મ નહીં હૈ. તો હમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કો ધર્મ કહેતે હૈ, ઇસલિયે કે શ્રદ્ધા આત્મસ્વરૂપ જૈસા હૈ વૈસી હૈ, જ્ઞાન જૈસા આત્મસ્વરૂપ હૈ વૈસા હી, ચારિત્ર જૈસા આત્મસ્વરૂપ હૈ વૈસા હી હૈ, તો ઉસકો ધર્મ કહેતે હૈ. ઉતની બાત હૈ. બાકી સંપ્રદાય મેં જિસકો જિસ ક્રિયા કો જિસ પરિણામ કો રૂઢિગત રૂપ સે ધર્મ કહેતે હૈ, વો કોઈ ધર્મ કા સ્વરૂપ નહીં હૈ. આ ધર્મ છે એટલે આ સિવાયના બીજા પરિણામો ધર્મ નથી. અસ્થિમાં નાસ્તિ આવી જાય છે. આત્મપરિણામની કાંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કેટલી તાત્વિક વાત કરી છે. રાગ થયો એને કર્મ છે એમ ન કીધું, દ્વેષ થયો માટે કર્મ છે એમ ન કીધું. એ તો કર્મ છે જ, તો બધા જાણે છે ભાવકર્મને. પણ ચપળ સ્થિતિ થવી, ચપળ એટલે શું? સ્વરૂપની સ્થિરતાથી ચંચળતામાં બહાર આવ્યો એને કર્મ કહે છે. જેમ કે શુક્લ ધ્યાન છે, ધર્મ ધ્યાનથી આગળની સ્ટેજ છે, આઠમા ગુણસ્થાન પછી નવમા ગુણસ્થાનથી શરૂ થાય, 9, 10, 12 અને 13 ચાર ગુણસ્થાનમાં છે. એમાં 9 ને 10માં ચપળ સ્થિતિ છે, બારમાં નથી ને તેરમાં નથી, કેમ કે બારમાં યથાખ્યાત ચારિત્ર છે એટલે સંપૂર્ણ સ્થિરતા છે, તેરમાં તો પછી આગળ સ્થિરતા કંઈ ઓછી થતી જ નથી. પણ નવ અને દસની અંદર દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર, પર્યાયથી પર્યાયાંતર, અબુદ્ધિપૂર્વકની જેટલી ચપળ સ્થિતિ છે એટલો ત્યાં કર્મ છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે. અથવા આમ સમજવું હોય આપણે કે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય તો ધર્મ છે, અને ચપળતાને લઈને અસ્થિર થાય ત્યાં કર્મ શરૂ થઈ ગયું. ચપળતા કયો, ચંચળતા કયો, અસ્થિરતા કયો, ત્યાં સ્વરૂપથી બહાર નીકળ્યો. ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો, એને કર્મ કયો, ભાવમરણ કયો, આત્મશાંતિનો ખૂન કયો, અથવા ચૈતન્યના પ્રાણનો ખૂન કયો, એક જ વાત છે. એટલે એને કર્મ કહે છે. આ રીતે સમાધિ અસમાધિ ધર્મ અને કર્મનો સિદ્ધાંત છે. અને આ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી આ સિદ્ધાંત છે. એક સિદ્ધાંત અનેક દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે. કર્મના સિદ્ધાંતો કર્ણાનુયોગમાં ઘણાય છે. અહીંયા કર્ણાનુયોગનો વિષય નથી, અહીંયા અધ્યાત્મનો વિષય છે. એટલે અધ્યાત્મ તત્વ એવો જે પોતાનો આત્મા, એને છોડીને જરાક ચપળતા આવી એટલે કર્મ થઈ ગયું. જા આને કર્મ કહે છે. આધ્યાત્મિક સિદ્ધાંતો અનુસાર આ ચાર સિદ્ધાંતોની વાત છે. ત્યારે પરાભક્તિ, પરાભક્તિ કયો કે આત્મામાં અભેદ ભક્તિ કયો, એક જ વાત છે. શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આ સ્પષ્ટ અભિપ્રાય એમણે આપ્યો છે. છતાં પણ કેટલાક કૃપાળુ દેવને માન્ય કરવાવાળાઓ બીજે બીજે ચાલ્યા જાય છે. જો આ એક કેવી પરિસ્થિતિ છે, ન સમજાય ત્યારે અણસમજણથી આ થાય છે. બહુ સ્પષ્ટ લખ્યું છે. બંધ અને મોક્ષ પ્રયોજનભૂત તત્વ છે. આત્મા સંસારમાં બંધાય છે અને તેથી દુઃખી થાય છે, અને જો સંસારથી મુક્ત થાય તો સુખી થઈ જાય. પ્રયોજનનો વિષય છે. એ બંધ મોક્ષની વ્યવસ્થા જે જૈન દર્શનમાં તીર્થંકર દેવે જે રીતે નિશ્ચિત કરીને કહી છે એને નિર્ણય કર્યો છે. એવો નિર્ણય વેદાંતાદિ કોઈ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. એમણે પોતે પણ વેદાંત અને બીજા અન્ય મતોના શાસ્ત્રો જોયેલા, નાની ઉંમરમાં તો 28મી વર્ષની પણ નાની ઉંમરમાં જોયેલા છે. બહુ ક્ષુભ સંજ્ઞાન હતો. આમ તો તત્વજ્ઞાનનો વિષય અન્ય મતોમાં સૌથી વધારે હોય તો વેદાંત જેટલો ક્યાંય નથી. જૈન દર્શન છોડીને જેટલા અન્ય મતો છે એ અન્ય મતોમાં સૌથી વધારેમાં વધારે તત્વજ્ઞાનની ફિલોસોફી વેદાંતમાં છે, પછી બૌદ્ધાદિ અનેક દર્શનોમાં છે, બીજા દર્શનોમાં છે. તો પણ જેવો તીર્થંકર દેવે નિર્ણય કર્યો છે તેવો નિર્ણય કોઈ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તા પણ જોવામાં આવે છે એ જેવું યથાર્થ કહે છે તેવું યથાર્થ બીજા કોઈ કહેતા હોય એવું જોવામાં આવતું નથી.
શૈલી પણ અદ્ભુત છે, કહેવાની પદ્ધતિ વૈજ્ઞાનિક, ન્યાયપૂર્ણ અને ગણિતથી પણ એક ને એક બે જેવી સોલિડ છે, એટલું યથાર્થપણું ક્યાંય નથી. ક્યાંક ન્યાય છે તો કર્મનું ગણિત નથી, ક્યાંક થોડું ઘણું વિજ્ઞાન છે તો પણ કર્મનું ગણિત કે ન્યાયનો મેળ ખાતો નથી. એમ સાંગોપાંગ વિજ્ઞાન, ગણિત અને ન્યાયપૂર્ણ વક્તાપણું હોય તો તે તીર્થંકર દેવનું છે. આત્માના અંતરવ્યાપાર પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે. જેવા આત્માના પરિણામ હોય, શુભ પરિણામ હોય તો શુભ બંધ થાય, અશુભ પરિણામ હોય તો અશુભ બંધ થાય, શુદ્ધ પરિણામ હોય તો મોક્ષ થાય. એટલે આત્માની અંદર જે પરિણામ થાય તદ અનુસાર બંધમોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી, અથવા શારીરિક સ્થિતિ પ્રમાણે પણ તે નથી. જેમ કે સમયસારમાં છેલ્લે લીધું છે 413-14 ગાથામાં કે જ્ઞાનને શરીર નથી, શું જ્ઞાનને દેહ નથી, પુદ્ગલ શરીર નથી. તેથી શરીરની કોઈ પણ ક્રિયાથી ધર્મ કે મોક્ષ નથી, કે મોક્ષનો માર્ગ પણ નથી. જેમ કે કોઈ સંપ્રદાયની અંદર દિગંબરી દીક્ષા લે છે તો એને સર્વ સંપૂર્ણ ત્યાગ કર્યો, તો એવું જે દિગંબરપણું છે એને લઈને ધર્મ છે કે નહીં? તો કે નથી. તો જેટલા દિગંબર થાય એ બધાને ધર્મ થવો જ જોઈએ, અને દ્રવિલિંગીને તો ખાસ થવો જોઈએ, કેમ કે એ તો જીનોક્ત વ્યવહાર પાડે છે. પંચ મહાવ્રત, સ્મૃતિ, ભુક્તિ, 28 મૂળ ગુણ, નિરતિ ચાર પાડે છે, એ મનવચન કાયની ક્રિયાથી પાડે છે. આત્મામાં આત્માની સ્થિરતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર કાંઈ નથી, સ્વાનુભવનો એક અંશ પણ નથી. તો ત્યાં ધર્મ નથી, કે એ ધર્મનું કોઈ લક્ષણ પણ નથી, ધર્મનું કારણ પણ નથી, ને ધર્મનું સ્વરૂપ નથી. ધર્મનું કારણ નથી તો સ્વરૂપ તો હોય જ ક્યાંથી? એટલે કે છે કે શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. હા, એટલું જરૂર છે કે જ્યાં મુનિ દશા હોય ત્યાં એવો જ સર્વસંગ પરિત્યાગ હોય, ત્યાં એવા જ એવો જ પંચમહાવ્રત આદિ 28 મૂળ ગુણોનો વ્યવહાર હોય. એ ન હોય એને પાછળ મુનિ દશા હોય અને ધર્મ હોય એમ નથી, પણ એ હોય માટે ધર્મ હોય એમ નથી. એવી રીતે વાત સમજવાની છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી, એટલે બંધ મોક્ષની વ્યવસ્થા શરીરની ક્રિયા પ્રમાણે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગ આદિ ઉત્પન્ન થાય છે. રોગ ઉત્પન્ન થવાનું કારણ શું? પૂર્વે કરેલો વેદનીય કર્મનો અનુબંધ. પૂર્વે વેદનીય કર્મનો અનુબંધ ન કર્યો હોય તો અસાતા વેદનીનો ઉદય આવે જ નહીં, ગમે તે ખાય ને ગમે તે પીએ. બોલો, ઝેર પ્રિય તો પણ કાંઈ ન થાય. કહે છે ને ઝેરનું અમૃત થઈ ગયું, એ ભલે ગમે તે વાત હોય, તો પૂર્વે જો અસાતા વેદની બાંધી હોય ને એનો ઉદય ન હોય તો રોગ ન હોય, રોગ ન હોય, આદિમાં પીડા ન હોય, કાંઈ અસાતાનો કોઈ પ્રકાર ન હોય. મૂળ કારણ આ છે. પછી બીજા બધા કારણ આનુષંગિક કારણ છે કે ભાઈ એને જર્મ્સ લાગી ગયા, એને ચેપ લાગી ગયો, એને અપક્ષ ખાધું, એને આપણે કહેવાય ને કે ભાઈ ન ખાવું હોય એવું ખાધું માટે એવો રોગ થયો. પરેજ ન પાડી, ફલાણું ન કર્યું, સામાન્યપણે શિયાળામાં માણસો ગરમ કપડાં પહેરે ને ગરમ પાણીથી નાહે, આવું તો બધા પ્રયોગ કર્યો ને, હે થવું જોઈતું હતું ને બધાને, શરદી થવી જોઈતી હતી, નહીં તો શરદી થઈ જાય, તો બધાને થવી જોઈતી હતી ને શરદી, કોઈને થઈ ને કોઈને ન થઈ, એમાં ગરમ કપડાં ને ગરમ પાણીવાળાને ન થાય એવું નથી, એને થાય. કારણ શું છે પણ આ તો કે પૂર્વે અસાતા વેદનીનો અનુબંધ હોય ને એનો ઉદય આવે તો થાય ને, નહીતર કોઈ પરિસ્થિતિમાં ન થાય. જાઓ શિયાળો પૂરો થયો, ઉનાળાની શરૂઆત થઈ, હા આપણે ઘીસાલાલજીને છાતીમાં કફનું થી ઇન્ફેક્શન લાગી ગયું છે, કાંઈ કારણ ખરું? અહીંયા જ્યાં સુધી ઠંડે પાણી નાયા, કોને કીધું? 3:30 વાગે ઉઠતા તમને અરવિંદભાઈ વાત કરી, અરવિંદભાઈ એક દિવસ સવારના વોકિંગ માર્યા હતા કે ઘીસાલાલજી ઉઠે 3:30 વાગ્યા ને ઉઠીને, હે હું વહેલા ઉઠે નાહીને કપડાં ધોવે પોતાના. હું કહું કે પણ શું કરવા, આપણે કામવાળી બાઈ તો આવે છે કપડાં ધોવે છે, તમે શું કરવા ધોવો છો? જ્ઞાન ધ્યાનમાં કરો ને તો કે ના, એ કપડાં ધોવા લાગી જાય કે ઠંડા પાણીએ નાહે કપડાં ધોવે. અહીંયા કાંઈ ન થયું, ત્યાં તો થોડોક અહીંયા કરતાં ગરમ દેશ છે, દક્ષિણમાં જેમ જેમ જાઓ એમ ગરમી વધારે હોય. ત્યાં ગયા પછી બે દિવસ પછી છાતીમાં કફ થઈ ગયો, ઇન્ફેક્શન લાગી ગયું, કોમામાં આવી ગયા, હોસ્પિટલાઇઝ કર્યા. આજે સમાચાર છે ત્રીજી હોસ્પિટલ બદલી, પહેલાં એક હોસ્પિટલમાંથી બીજામાં લઈ ગયા હતા, બીજામાંથી આજ પાછા ત્રીજામાં લઈ ગયા છે. અને હજી ફેફસા એવું કામ નથી કરતા એટલે ઓક્સિજન લેવો પડે છે. ઓક્સિજન ઉપર રાખ્યા છે એમ નથી, એમ ભાનમાં છે, પણ શ્વાસ લેવાની તકલીફ છે. પૂર્વની અસાતા વિજ્ઞાન તો કે દહીંને રોટલી ખાધી માટે થયું, ઠીક દહીંને રોટલી તો બધા બેને ખાતા હતા, બે જણા એવું જ ખાતા હતા, એકને થઈને બીજાને ન થયું. હે નબળા તો એ છે પાછા, પેલા એટલા નબળા નથી શરીરના જેટલા આ શરીરના નબળા છે. જે શરીરના નબળા છે પાછા થોડોક એમની તબિયત પણ નરમ ગરમ રહી છે, એને કાંઈ ન થયું, આ સીધા કમામાં ચાલ્યા ગયા. આ વ્યાખ્યા બરાબર બેસે છે. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગ ઉત્પન્ન થાય છે, એટલે પૌષ્ટિક ખોરાક લે, સારું સારું ખાય, ઘી ને માવો ને મેવા ને મસાલા ખાય, એટલે શરીર સારું રહે ને એ વખતે અસાતા વેદનીય કર્મ બંધાય ને ઉલટાનો રોગ આવે, સરખાઈનો રોગ આવે. અને હોમિયોપેથીનો તો નિયમ જ છે કે તમે જેટલો રસથી ખાઓ એ રોગની ઉત્પત્તિનું કારણ છે. એ લોકો સેન્સેશન ઉપર જાય છે ને, એમાં આ સિદ્ધાંત લીધો છે લોકો કે રસથી ખાવો તે રોગની ઉત્પત્તિનું કારણ છે, અને એ અધ્યાત્મના સિદ્ધાંત પ્રમાણે બરાબર છે. કોઈ પણ ખોરાક તમે રસથી ખાઓ એટલે અસાતા વિજ્ઞાનનો બંધ પડે અને તમને રોગ થાય ને એનો ઉદય આવે ને એની પીડા સહન કરવી પડે. તમે સારું લાગ્યું ખાતા ખાતી વખતે સારું લાગ્યું એવું સારાપણું વેદ્યું એ તમને પીડાની વેદના વેદાવશે. આમ વેદનથી વેદન છે સામે, અને તમે વેદ્યું શું? સ્વાદને વેદ્યો, બહુ સારું મળે. આ ચીજ મને ભાવે તેને જે ભાવતી હોય એને પીડા ભોગવવાનો વારો આવશે, નિયમથી પીડા ભોગવશે. માટે ખાતી વખતે સ્વાદને ભોગવવો નહીં. હા आगे कहोगे, उस वक्त असातावेदनी कर्म का बंध पड़ेगा और भविष्य में उसका उदय आएगा, कुछ न कुछ रोग होएगा और रोग का में पीड़ा बाधा होगी। वर्तमान में तो लगता है कि मजा आती है, लड्डू खाया, फलाना खाया, फलाना खाया, लेकिन वो मजा का जो वेदन है वो सामने पीड़ा का वेदन को बराबर फिक्स करता है। जितना तुमने मजा का वेदन किया खाने में, उतना पीड़ा का वेदन तुमको भोगना है, भोगना है और भोगना ही है। अत्यारे रोग थाय ने पीड़ा भोगवी पड़े तो समझवो कि आपणे काई खावामां लहेर करी छे, મજા કરી છે, એ સમજી લેવું અને યાદ કરી લેવું જોઈએ। આ ભાવનું હોય તો કોઈ ખુદ પૂર્વ ભાવનું આવે, પણ આ ભાવનું હોય તો ખ્યાલ આવી જાય। એવું છે તો ઉસકા દંડ ભોગના હી પડેગા। અભી ખૂબ રસ્સે ખાયા હૈ તો ઉસકા દંડ અવશ્ય અવશ્ય ભોગના હી પડેગા। તૈયારી કર રખ લેના તો ભોગના હૈ આપણે, અને હવે ખાવામાં ધ્યાન રાખવું, ખાવામાં ધ્યાન રાખવું ને બહેનો એ બનાવવામાં ધ્યાન રાખવું, કેમ કે એમના હાથમાં ચમચો છે, મસાલાનો ડબ્બો છે ને ચમચી છે, હ એ લોકો એ બનાવવામાં ધ્યાન રાખવું, કેમ કે બનાવતી વખતે જ પરિણામ ચાલુ થઈ જાય। આટલું મરચું નાખીએ ને આટલું મીઠું નાખીએ ને આટલું ફલાણું ધાણા જીરું નાખીએ ને આટલું ફલાણું નાખીએ, હા તો કંઈક નાખે, બાદિયાન નાખે ને કંઈક કે પેલા હું પાંદડા નાખે છે ને શું કરે છે, કંઈક સુગંધ આવે ને, હા પત્તા બત્તા નાખે છે ને, આવડા આવડા મોટા મોટા શાકમાંથી, તમાલપત્ર ને, હા એ તમાલ બધી રોગની ધમાલ કરશે, રોગની ધમાલ લાવશે એ બધી, સમજીને બનાવવું અને સમજીને ખાવું। અત્યારથી ચેતી જવા જેવું છે, એ તો પછી પીડા ભોગવવી પડશે ને, એ વખતે રાડો પાડવી નકામી છે, પછી રાડું પાડવાથી કઈ પીડા ઓછી નથી થવાની, હે પછી ફરીને કર્મ બંધ થશે, એ રાડો પાડશે એટલે ફરી। અસાતાવેદની કર્મ બંધના બે કારણ થયા, એક અસાતાવેદની નો ભોગવટો અને એક સાતાવેદની નો ભોગવટો, બે અસાતાનું જ બંધ કરે। બોલો, હે ચાલુ જોઈએ એટલે ઉપેક્ષા કરવી જોઈએ, બંનેની ઉપેક્ષા કરવી જોઈએ, સાતાનો ઉદય હોય કે સાતાનો ઉદય હોય, ઉદાસીન થાવ, ઉદાસીન થઈ જાવ। બોલો, હવે સ્વીદ જીભનો સ્વાદ ચાલ્યો જાય એ સારું કે નહીં સારું? સારું, માથાકૂટ જ મટી ગઈ, જાણે અજાણે સ્વાદ નો લેવાય જાય, એવી સરસ વ્યવસ્થા થઈ ગઈ। બોલો, નુકસાન થયો કે લાભ થયો? કે લાભ થયો, બોલો તો અજાણે સ્વાદ લઈ લે કોક વાર માણસ, આ તો ભૂલ જ ન પડે પછી, હે ખોટી જગ્યાએ સાચી જગ્યાએ જે થાય છે એ બરાબર થાય છે, એવું છે। અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે, અને જેવો રોગ થાય એ પ્રમાણે શરીર નિર્બળ થાય, શરીર મંદ પડી જાય, ઢીલું પડી જાય, ઉષ્ણ એટલે તાવ આવે, શીત એટલે શરદી થાય, ટાઢું પડી જાય વગેરે વગેરે અવસ્થા, શારીરિક મંદ બળથી શરીરનું, જ્ઞાનીનું શરીર કંપાય, જ્ઞાની હોય તો, હવે એવું નથી કે અજ્ઞાનીના શરીરમાં જ આ બધું થાય, જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન દશામાં જે પરિણામ કર્યા હોય એનો ઉદય જ્ઞાન દશામાં આવે, જ્ઞાન દશામાં નહીં મુનિ દશામાં આવે। સનત કુમાર ચક્રવર્તી ગળદકોટ થયો,
ગળત કોટ સમજે ને, હાથ પગને આંગળા ગળી જાય એવો કોટ થાય, આ આંગળા બધા ગળવા માંડે, ટૂંકા થઈ જાય, રક્તપિત્યા કહે છે ને. આપણે નથી આવતા બજારમાં ભીખ માંગતા હોય છે રક્તપિત્યા, હાથ પગને આંગળા ગળી ગયા હોય, એ બહુ પીડા થાય અને બહુ વેદના થાય, શું બળતરા થાય, લેપ્રેસી કે મુનિ દશામાં સ્વરૂપ થયો. કોઈ દેવોને પરીક્ષા કરવાનું મન થયું, આવ્યા એમની પાસે, મહારાજ તમે તો મહામુનિ છો, આવો રોગ થયો છે, આપણે જ્ઞાન ધ્યાનમાં તકલીફ પડતી હશે, તમે દેવોના વૈદ ધન્વંતરી છે, દૈવી ઔષધિ છે અમારી પાસે, આપનો રોગ મટાડવા આવ્યા છે. તો કે બાપુ તું હાલતો થઈ જાય છે, સામેથી ડાક્ટર આવ્યા હતા, આપણે ડાક્ટરના ઘરે જવું પડે, એને પૈસા આપીને દેવ કરવું પડે, તું ઘર ભૂલી ગયો. અમે તો ભવરોગ મટાડવા માટે નીકળ્યા છે, શરીરનો રોગ મટાડવા માટે નહીં. અને અમારી પાસે તો લબ્ધિ છે, આમ થૂંક ની આંગળી લગાડીને આમ કરીએ તો રોગ મટી જાય એવું છે, એવી લબ્ધિ છે. અમારે રોગ મટાડવો નથી, એ લબ્ધિનો ઉપયોગ કરે એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, દેહાત્મ બુદ્ધિ થાય. લબ્ધિ હતી નહીં, પ્રયોગ કરે છે અને એ પ્રયોગમાં નિર્જરા કરે છે. શું કરે છે? નિર્જરા કરે છે. એ અસતાવેદ અનેક પ્રકારે અસતાવેદ, રોગથી જ અસતાવે એવું કાંઈ નથી. એક્સિડન્ટ થાય તો અસાતા થાય, કોઈ મારે કાપે તો અસાતા થાય, આગ લાગે તો અસાતા થાય, અનેક પ્રકારની છે અસાતા. એટલે આદિ શબ્દ લીધો છે ને, આદિ શબ્દ લીધો છે, શું રોગાદિ ઉત્પન્ન થાય છે. પૂર્વે કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગ આદિ આદિ માને બીજા કારણો લઈ લેવા, એ બધામાં અસાતા થાય જુદા જુદા પ્રકારે. તીવ્ર રોગના ઉદયથી જ્ઞાનીનું શરીર પણ કંપાયમાન થાય, ધ્રુજે, કંપાય એટલે ધ્રુજે, નિર્બળ થાય, મ્લાન થાય, મ્લાન એટલે નિસ્તેજ, ઝાંખું પડી જાય, કાળું પડી જાય, બ્રાઉન થઈ જાય, એકદમ ઝાંખું થઈ જાય, એવું બધું થાય, શું મંદ થઈ જાય, શિથિલ થઈ જાય, રૌદ્ર લાગે, કોઈ વાર ભયાનક લાગે, એવી એવા આંખો વાંખો બધું ફરી જાય, મોઢું મોઢું ફરી જાય, રૌદ્ર લાગે, રોગ એવો થાય તો ભયંકર. અને તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તો એને એમ લાગે કે આપણે ભ્રમ થઈ ગયો લાગે છે, આવું કેમ બોલે, આવું કેમ વર્તે છે, ભ્રમ થઈ ગયો લાગે છે, બહારમાં એમ લાગે, હો અંદરમાં ભ્રમ ન હોય, અંદરમાં બરાબર આત્માને પકડો. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય, વાસના એટલે વસવું, જે પ્રમાણે જીવને વિશે બોધ વિશે હોય, વૈરાગ્ય વિશે હોય છે, અથવા વિતરાગતા થઈ હોય છે, તે પ્રમાણે એટલે તેના પ્રમાણમાં તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરીને વેદે છે. અજ્ઞાન હોય તો ખૂબ આકુલતાથી વેદે, જ્ઞાની હોય તો જેટલા પ્રમાણમાં જ્ઞાન દશાનું હોય એટલા પ્રમાણમાં આકુલતા ઓછી હોય, જેટલી કચાશ હોય, અસ્થિરતા હોય, એટલું ઉદયમાં જોડાવું થાય, એટલી આકુલતા પણ થાય. અને એ રીતે તે પ્રસંગને વેદે છે અથવા અનુભવ કરે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી અને જાણ્યું નથી તથા સંભવતો નથી. આ લોકોમાં આવે છે કે ફલાણા અમર થઈ ગયા, ફલાણા અમર થઈ ગયા, અશ્વત્થામાં અમર થઈ ગયા, મહાભારતમાં આવે છે, અશ્વત્થામાં અમર થઈ ગયા, એવું કાંઈ જ બનતું નથી. પૂર્વે આયુષ બાંધ્યું એટલું જ ભોગવવાનું, પછી તીર્થંકર હોય તોય,
તો શ્રી કૃષ્ણને તો પરમાત્મા કહેવાય છે, પણ આવે છે ને જરાસંઘે બાણ માર્યું, આયુષ પૂરું થઈ ગયું, એટલે બધા મનુષ્ય માત્ર ભલે ભવે પરમાત્મા થવાના હોય તો પણ આયુષ પૂર્વ ભવે વાંધો હોય છે. તીર્થંકર હોય તો એટલે મહાવીર સ્વામીનું 72 વર્ષનું આયુષ હતું, નહીં તો ચતુર્થારણમાં જન્મેલા, છતાં ચતુર્થારણના છેડે હતા, 72 વર્ષનું આયુષ. અત્યારે તો પંચમારામાં તે 100 વર્ષ ઉપર ઘણા જાય છે, જાય શકે ને. હા, જેટલું આયુષ પૂર્વે બાંધ્યું હોય એટલું જ આયુષ હોય, પછી દેહ હાથમાં છૂટતા. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ, 84 લાખ વર્ષ ને, 84 લાખ પૂર્વ, એ પૂર્વમાં તો કેટલા અબજો વર્ષ હોય છે, એટલા બધા હોય. તો કે છે કે કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ હોય, નાશ જ ન થાય એનો દેહ છૂટે જ નહીં, એવું દીઠું નથી, એવું જાણ્યું નથી, એવું સંભવતું નથી. મૃત્યુનો એટલે દેહ છૂટવાનો પ્રસંગ આવવો અવશ્ય છે. મૃત્યુ એટલે દેહનો વિયોગ થવો, દેહનું છૂટી જવું, એ અવશ્ય છે. એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, અને પ્રત્યક્ષ ત્યાં બીજું પ્રમાણ દેવાની જરૂર રહેતી નથી. કોઈ પણ તીર્થંકરે આયુષ પૂરું ન કર્યું હોય એવું બતાવો, ભલે કરોડો વર્ષનું આયુષ હોય પણ હોય અંતે પૂરું થવાનું. અત્યારે સિમંદર ભગવાન બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્ર, 1 કરોડ પૂર્વનું આયુષ છે, પણ 1 કરોડ પૂરું થયા એટલે નિર્વાણ પદને પ્રાપ્ત થઈ જશે. દેહના હાથમાં જુદો અવિનાશી દેહ કોઈને પ્રાપ્ત થતો નથી. તો પરમાર્થ એ છે એ વાતનો કે દેહનું મમત્વ, દેહાત્મ બુદ્ધિ એ કર્તવ્ય નથી, દેહ છૂટવાનો છે. આત્મબુદ્ધિ કરે, મમત્વ કરે તો પણ એ દેહ છૂટવાનો, છૂટવાનો ને છૂટવાનો. અજ્ઞાનથી દેહાત્મ બુદ્ધિ કરીને માઠા કર્મ બાંધે અને દુર્ગતિમાં જાય, એના કરતાં ભેદ જ્ઞાન કરીને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરે તો મોક્ષ માર્ગે જાય પંચમ ગતિમાં. એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. બહુ ખુલ્લી વાત છે, ઉઘાડી વાત છે, છતાં પણ સંસારની પ્રવૃત્તિ જાણે એવી રીતે કરે છે કે હું કદી મરવાનો નથી. માથે મોત ભમે છે એવી સ્થિતિ છે તો પણ પ્રવૃત્તિ એવી રીતે કરે કે ના ના, હું તો છું ને જી, હું તો જી છું ને, જાણે મને કંઈ થવાનું જ નથી ને. આ એક આશ્ચર્યકારક વાત છે કે જીવ જે અવશ્યમ ભાવી છે મૃત્યુ એને ભૂલી જાય છે. અને પરિણામ તો યોગ્યતા અનુસાર થવાનું. જો યોગ્યતા સારી હોય તો ખબર હોય કે ન હોય મૃત્યુ ક્યારે થવાનું છે, પોતાનું કાર્ય સાધવામાં લાગવાનું. જો અયોગ્યતા હોય તો એ મૃત્યુને ભૂલીને પણ સંસારમાં બેફિકર કર્મ બાંધશે, અને ખબર પડી કે હવે મૃત્યુ છે તો આકુલતાનો પાર રહી રહે. જેમ કે ભલે દિવસની ખબર ન હોય, મહિનાઓની ખબર ન હોય, પણ કોઈને કેન્સર થાય છે, એવા જે જીવલેણ રોગ છે કે જે રોગ મટતા નથી, ખબર તો પડી ગઈ કે હવે આમાં આમ તો ખરેખર તો આયુષ સમયે કપાય છે. ઘડિયાળ જે કટકટ 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 બોલે છે ને, એ કટકારો બરાબર છે, અંગ્રેજી શબ્દ કટ એટલે કાપવો, આયુષને કાપે છે, પ્રતિક ક્ષણ આયુષ કપાય જ છે, અને એક જાતનું કેન્સર જ છે, મૃત્યુનું સમીપ જ જાય છે માણસ. એટલે એને કાળ કીધો છે, સમયને કાળ કીધો છે. એ વાત સ્પષ્ટ હોવા છતાં પણ જીવ ભૂલી જાય છે, વારંવાર ભૂલી જાય છે, અને જાણે કોઈ દિવસ મરવાનો નથી એવી રીતે સંસારિક કાર્યોમાં લીન થઈને પ્રવૃત્તિ કરે છે. એ મોટું આશ્ચર્ય છે. નહીતર આકુલતામાં આવે કાં તો આયુષ પૂરું કરે, નહીં આ યોગ્યતા હોય તો પોતાના કામમાં ઝડપ આવે, એને શું આવે, શીઘ્રતાથી સંવેગ આવીને એ કામમાં આગળ વધી જાય. બહુ ઓછા સમયમાં ઘણો સારો આધ્યાત્મિક વિકાસ થાય એવો પુરુષાર્થનું સ્વરૂપ છે. જો જીવ પુરુષાર્થ કરે, નો આવ્યું સવારે અંતર્મૂર્તમાં દૈતનજીના ભાવાર્થમાં આવ્યું ને, છ મહિના તો વધુ વધુ કહીએ છીએ, અંતર્મૂર્તમાં કામ થાય એવું છે, પણ જીવ સાચી દિશામાં સાચો પુરુષાર્થ કરે તો ખોટી રીતે સમય અને શક્તિને વેડફે છે એટલે સમય બગડે છે. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે, તો પછી બીજા કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકાશે? વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવને તો કેટલી સિદ્ધિ પ્રગટી હતી કે ગણી ન શકાય એટલી રિદ્ધિ સિદ્ધિ પ્રગટી હતી, પણ એવી એકે રિદ્ધિ સિદ્ધિ નહોતી કે દેહને કાયમ રાખી શકાય. અરે દેહને શું, એક પરમાણુને પણ ફેરવી શકે એવી રિદ્ધિ સિદ્ધિ કોઈ તીર્થંકરના આત્માને પણ નથી હોતી, કેમકે પરમાણુ અનંત શક્તિનો એટમિક એનર્જીવાળો છે, એની શક્તિ એનામાં છે, એની શક્તિને જીવ કાંઈ કરી શકે, ફેરફાર કરી શકે, એ વસ્તુના સ્વરૂપમાં જ નથી, વિજ્ઞાનની બહારની વાત છે. એટલે જો તીર્થંકરો પણ દેહને ટકાવી શક્યા નથી, અને ટકાવવાની એમની ઈચ્છા નહોતી, એમની ભાવના નહોતી, તો જેને દેહને ટકાવવો છે, નિત્ય કરવો છે, એ કયા પ્રયોગે કરશે, કેવી રીતે કરશે, એ વાત શક્ય નથી. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ મનુષ્ય આયુ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરવાની ઉજળી તક છે, એનો લાભ જેટલો બને એટલો વધારે લઈ લેવો જોઈએ, એ એનું તાત્પર્ય છે. બાકીના થોડા બે પેરેગ્રાફ છે કાલના સાથે.